શ્રી સમયસર શ્લોક 274 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
26. સમયમાં પર્યાય પલટો મારે છે અને પલટો મારે છે ત્યારે જેમ કોઈ બધો કહીએ એને આઘાત થાય, એ સીધો આઘાત એને લાગે છે. એકદમ ટીકો ખસેડી લેવાનો આવે અને ભાંગી પડે એવું થાય, એવી પરિસ્થિતિ માનસિકપણે જોવામાં આવે છે. તે કાળે પણ જે વિચાર કરે તો સમજી શકે એવું છે. એ પ્રસંગ બને ત્યારે હું એ આગળ પાછળ ને ત્યારે કે આ આત્મા ભિન્ન છે, અનાદિ અનંત એના વિના રહ્યો છે, અનાદિથી રહ્યો છે અને અનંતકાળ એના વિના રહેશે. એવી મારી શાશ્વતપણા વસ્તુને કોઈનો આધાર અવલંબન છે નહીં, એનાથી અન્ય કાંઈ છે એમ વસ્તુમાં ખરેખર નથી. તો આ દુઃખ કેમ થાય છે કે જેટલી મમતા સેવી છે એની જે મીઠાશ લીધી છે સંયોગને એ જોવા ત્યારે એનો ખૂબ મીઠા છે. ખરેખર તો એ મીઠું જળ છે, એનો સ્વાદ લે છે ત્યારે એને ખબર પડતી નથી. પણ જ્યારે એનો વિપાક આવે છે ત્યારે એનો દુઃખ એના અનુભવમાં આવે છે અને એ દુઃખ કોઈ રીતે સંમત કરતો મારે આ દુઃખ જોઈએ
નહીં.
કોઈ સંમત કરે છે દુઃખને, પણ એના મૂળ કારણ ને એને પીડિત પાછું એમ છે. દૃષ્ટિવાળા જીવો સંયોગમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે કે જે સંયોગનું કારણ એના પૂર્વના શુભાશુ પરિણામ છે. એ શુભાશુ પરિણામનું પણ થોડું વર્તમાન તો પૂર્વે કરેલા શુભ શુભ પરિણામનું આ ફળ છે. દેહ દૃષ્ટિવાળા જ્ઞાની જીવો તો પ્રભાવ કરવાનો પ્રયત્ન કરે છે, બીજી એને ગોદર થવાનો પ્રશ્ન રહેતો નથી. આમ છે આ સુભાષુ પરિણામના ફળમાં માથા ફળ પીડા કરે છે. અને એ માથા ફળમાંથી એના પરિણામ ક્યાંય બહાર નીકળતા આમ કરીશ એની ગર્ભ થવાથી એક સમયની ફુરસદ એને ગ્રહની અવલોકન કરવાની મળતી નથી. મૂળ એના કારણરૂપ સુભાષુ પરિણામ એની મૂળથી ઉદાહરણ એ પ્રયત્ન પર આ ગર્ભથલ કરવાનો પ્રસંગ લાવશે. એટલી લાંબી દ્રષ્ટિનો વિચાર એ સંકુચિત દ્રષ્ટિ છે. કહે છે કે આત્મા શાશ્વત છે, સર્વકાળે એકરૂપ છે, એનો ક્યારે પણ વિનાશ થતો નથી. એથી પોતાએ પોતા સંબંધમાં ક્યાંય ચિંતા કરવાનો કારણ રહેતો નથી. આમ જ્યાં પોતાનું સ્વરૂપ જાણવામાં આવે અથવા અનુભવ ગોચર થાય તો એને ચિંતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. વસ્તુને પ્રમાણ દ્રષ્ટિથી જોતા પ્રદેશોથી લોક પ્રમાણ છે, અને જ્ઞાનથી ગ્રી પરંપરા છે. વસ્તુને પ્રમાણ દ્રષ્ટિથી જોતા પ્રદેશોથી પરમ વિસ્તૃતમ પ્રદેશોથી લોક પ્રમાણ છે. જ્ઞાન જે લંબાઈ છે એનો પ્રદેશ કેટલો છે આમ અર્થ કીધો છે. જૂનું પ્રદેશ નિજ પ્રદેશનો અર્થ આમાં થોડો લઈ લીધો છે. ખરેખર તો નિજ પ્રદેશ એમાં છે, સમાન દૃષ્ટિ જેવી પોતાના પ્રદેશ સમાન છે અને એ પ્રદેશ કેટલા છે તો લોક પ્રમાણ છે પણ જ્ઞાન થી એનો વિસ્તાર જોવામાં આવે તો જેટલું જ્ઞેય છે એટલું જ્ઞાન છે એટલો એનો પરમ વિસ્તાર છે લોકાલો જ્ઞેય છે તો એટલું એનું જ્ઞાન છે અનિલ જેવા લોકાલો હોય તો જ્ઞાન છે આ તો વર્તમાન પરિણામની અપેક્ષા એ છે કે તે જ્ઞાનમાં જોવામાં આવે તો જેટલું જ્ઞેય છે તે પ્રમાણ જ્ઞાન છે અને એના એક થોડું જ્ઞાનની અવસ્થાને નિજ પ્રદેશથી જોવામાં આવે તો એનો અસંખ પ્રદેશ જેટલું ક્ષેત્ર છે એટલા પ્રમાણ પોતાના પ્રદેશ માત્ર છે નિજ પ્રમાણની દ્રષ્ટિથી જોતા એ રીતે એમાં પણ બે વિક્ષા લેવામાં આવે છે એનો જ્ઞાનનો વિસ્તાર થાય છે
બરાબર
એટલે જેટલું જ્ઞેય છે એ જ્ઞાનમાં ગણાય છે ત્યારે જ્ઞાનનો વિસ્તાર ઉચ્ચાર થાય એમાં કહેવામાં આવે છે ખરેખર કોઈ જ્ઞાન જ્ઞેય સુધી જાય છે લંબાય છે એમ છે નહીં તો પણ જણાઈ જાય છે તે અપેક્ષા એ જ્ઞાન પહોંચી વળે છે એમ કહેવામાં
આવે છે
કહેવાની રીત છે ખરેખર તો પોતાના પ્રદેશ પ્રમાણમાં જ રહે છે અને પ્રદેશના પ્રમાણથી જ્ઞાન બહાર જતું નથી એ બસો ને છે ચમત્કાર અસ્તિ એકતા સ્વભાવ આત્મને બીજી રીતે અદ્ભુતા અદ્ભુતા શ્લોકાર એક તરફથી જોતા કષાયનો ક્લેશ દેખાય છે વર્તમાનમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ વૃત્તિ અરતિ એ તમામ કષાય છે અને એ કષાયમાં ક્લેશ ભરેલો છે અમુક કષાયમાં ક્લેશ છે અને અમુક કષાયમાં
નથી
ક્લેશ નથી ને મજા છે એમ છે રતિ હોય તો ક્લેશ છે ને રતિ હોય તો મજા છે એમ છે એ બંને ક્લેશના જ પડે છે ક્લેશમાં અમુક વિધ રોગ છે અમુકમાં જે ભ્રમણ કરે છે કે આ ઠીક છે અમુકમાં ભ્રમણાથી એમ માને છે કે આ ઠીક છે શોક છે એ જેમ પાપ ભાવ છે તેમ હાસ્ય પણ પાપના પરિણામ છે એ ખુશીના પરિણામ છે અને પુણ્યના પરિણામ છે એમ પણ નથી ખરેખર કેમ છે પુણ્ય પરિણામ નથી પુણ્ય પાપમાં ભેદ છે એમાં એ પાપના ખાનામાં જાય છે પુણ્ય ખાનામાં જ ગણું માણસ એમ કે છે ને સદા રસ્તા રહો ઠીક તંદુરસ્તી સારી હોય પણ સ્વભાવ ચીડ્યો હોય તો પણ એ પસંદ કરતા નથી અને તંદુરસ્તી ભલે કદાચ ખરાબ થાય તો પણ તમે તો સદાય નસતા જ રહ્યો એમ કે છે એમ કહેવાય છે કે નહીં એ બધા કસાયના દેશ છે, માનવાની વાત છે. આનંદ પૂરો કરતા હોય, ખૂબ આનંદ
કરતા,
પણ એને તો સુખ છે કે નહીં કૃષ્ણ એટલો હતો. બીજાના બે પૂછો એટલે તો બીજો જાણે, પણ એને સુખ છે કે નહીં એને ક્લેશ છે. એનું આત્માનું શાંત સ્વરૂપ છે ખરેખર. કોણ આત્મા એવા શાંત સ્વરૂપે છે કે એના ભારનો લૌકિક આનંદ એની સાથે મૂંઝવતા દુઃખ રૂપે અનુભવવામાં આવે. એમ કે ઊંઘ સરખી આવે ને, શાંતિ નથી, ખલીલ વગરની, વિચાર વગરની, માનસિક ડિસ્ટર્બન્સ વગરની ઊંઘ સારી આવે ને, તો એને એમ થાય હા કેવી સરસ ઊંઘ આવી. પણ ભાઈ એ દુઃખ ભાવ છે, સુખ છે કે દુઃખ. શાસ્ત્રની ભક્તિ પ્રત્યેનો ઉપયોગ જાય, ભઠ્ઠી જેવું દુઃખ એ લાગવું જોઈએ. અમારી તો ભાવના છે, તો એમ કે વિતરાગ વિતરાગતા જોઈને ભાવના થાય છે. ભગવાનની વિતરાગતા જોઈને પરિપૂર્ણ વિતરાગતા, વિતરાગતાનું ટૂંકું શિખર છે એ તો. વિતરાગ દેવ જે અવસ્થાને પામાય તો વિતરાગતાની ટોચની દિશા છે. તો હું આશ્ચર્યકારી વિતરાગતા છે, હું વિતરાગતા ઇન્દ્ર નાચે છે ને, એ ભગવાનની વિતરાગતા જોઈને નાચે છે. સમુદ્ર ના અંદર થી કરે કે છે કે આત્માની શાંતિ, નિરાકુર શાંતિ પાસે એ ભઠ્ઠી જેવું દેહ છે. એ કોણ કે શાંતિ જોવા વગર એ વાત કઈ નક્કી થાય હું નથી. પ્રશ્ન એમ થાય કે એ શાંતિ દેખાડ અનુભવાય ત્યારે એ દુઃખ લાગે, આવે એ પેલા લાગે કે પ્રથમ વારના વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. જે કોઈ પ્રકારના વર્તમાન યોગ્યતા અનુસારના જે કોઈ વિકલ્પ ઉમદે છે, ઉત્પન્ન થાય છે, એમાં એને દુઃખ લાગવું જોઈએ. એ ત્રીસમાં લીધું છે, પ્રથમ તો વિકલ્પ નો દુઃખ લગ્ન જોઈએ. વિકલ્પમાં પેલા દુઃખ લાગવું જોઈએ. વિકલ્પ કરે એનો મન કરે આ અમે બહુ સારા વિકલ્પ કરું છું, ત્યારે એને સ્વરૂપ તરફ વળવાનો ઉત્સાહ હજુ નથી એમ જોવામાં આવે એ પ્રકાર છે. શું કહીશું, એક તરફથી જોતા કસાયોનો ક્લેશ દેખાય છે. વર્તમાન અવસ્થામાં આત્માથી વિરુદ્ધ જેટલો અંશ ઉપજે છે એમાં કસાય ક્લેશ છે. એ આત્માને ક્રશ કરનારો ભાવ છે, એટલે એનું નામ કસાય પડ્યું છે. ક્રશતી કસાય નિર્બળ કરે છે આત્માને, કસાય છે તે આત્માને નિર્મળ કરે છે અવસ્થામાં, અને એ સ્વરૂપથી જોતા શાંતિ છે. એટલી શાંતિ છે કે અનંત શાંતિનો દરિયા આત્મા આપણે લેવો છે. આમ જોયું છે એક સમયની વિપલી સ્થાને દરિયામાં ઓબાળ આવે છે ને, કાંઠે ઓબાળ આવે છે, નોંધ બદલ કાંઠે ગંદકી, અને આખો દરિયો નિર્મળ પાણીનો ભરેલો છે. એ તરફથી જોતા કસાયનો ક્લેશ જણાય છે, જ્યારે એ તરફથી જોતા અનંત અનંત અપરિમિત શાંતિના અગાધ સાગર જોવામાં આવે છે. એ વાતમાં છે આવેલું છે, એના જ્ઞાન અંશ પરથી સુખ શાંતિ આનંદના દરિયાનો બરાબર ખ્યાલ આવેલો છે. એવો ખ્યાલ અનંતાને આવ્યો છે. જેટલાને તેને પહેલો આવ્યો એ પહેલા તો આવવાનું નથી જોતા, પહેલેથી જ્ઞાની હતા, એ તો વ્યક્તિ અપેક્ષાએ કોઈ છે મને હતો નહીં. તથારો પ્રયત્ન કરતો નથી, આટલી વાત છે. પ્રયત્નની યોગ્યતામાં આવે અથવા યોગ્ય પ્રયત્નમાં આવે તો એને વર્તમાન રાગ કે જ્ઞાન જે જુદું છે, છે જુદું, એ જુદું છે, એને જુદું જોતા આનંદ શાંતિનો સાગર એને જોવામાં આવે છે. અને પૂછે તો ફરિયા વિનંતી કરે છે એમાં કઈ નવાય છે નહીં, એકવાર ફર્યાનું જોયા પછી સુખની દરિયા તો એમાં કઈ નવાય છે નહીં, બીજી રીતે થવાની સંભવિતતા એમાં નથી. એક તરફથી જોતા શાંતિ છે, અને એક તરફથી જોતા ભવની પીડા દેખાય છે. મા બહુ અત્યારે પીડા થાય એમ નથી, એમ ભવની પીડા ચારે જતીમાં રહેલી છે. પછી ઇન્દ્રનો ભવ હોય તો એને ઇન્દ્રના ભવની પીડા છે. પીડાનો નાયો તો ઉપર વિષયમાં સુખ માટે પ્રયત્ન કરે છે, એટલું શીખ્યું આપણા પરીક્ષણમાં રાત્રે લીધા હતા, એમાં એ વિષય આવે છે. પ્રવચન સારમાં એક વિષય આવે છે કે દેવ કોણ પીડા છે માટે પીડાને શાંત કરવા માટે દેવ વિષયમાં રમણતાના પ્રયત્ન કરે છે. જો એને પીડા ન આવે તો પીડા મટાડવાનો ઉપાય કરે, સીધી વાત છે. ચારી ગતિમાં છે, નારકીમાં પીડા છે અને પીડિંચમાં પીડા છે, કેમ કે બળદને ગાણીએ ફેરવે છે માટે પીડા છે એમ છે. બળદને ગાણીને ફેરવે છે એમ દેખાય છે, ભાર નાખે ને ગાણીને, એ બધા પથરા મોટા મોટા મૂકે, બે ચાર ચાર મણના પથરા એવા આડો પથરાના પથરા નાખે, પછી એ ગાણી એને ફેરવવાની હોય છે. જોઈ છે ને ગામડામાં કેટલો ભાર ઉપાડીને ક્યાં ક્યાં રૂપ ફરવાનો કહે છે કે તું રૂપ રાજદેશ ની કૃષ્ણ ની ઘાણી ફેરવે છો, ઉપાધિનો બોધો છે એ કચરા છે. જેટલી ઉપાધિ વરે છે એ બધા ઘાણીના કચરા છે, ને એ લઈને જ્ઞાન ના ફરે તો બધું થાય છે. દુકાને તો ગરમ ઘરે થી દુકાને દીકરાના દીકરાનું પગું કરવું, કેટલી ઉપાધિ છે એમ છે. વિવેક તો છે જીતા ભવની પીડા દેખાય છે પીડિત છે જીત જયારે એક તરફથી જોતા સંસારના અભાવ મુક્તિ પણ સ્પર્શે છે આત્માને એના મૂળ અસલ સ્વરૂપથી જોતા અંદરમાં બંધ મોક્ષથી રહે એવું અબંધ પરિણામ અબંધ ભાવ મુક્ત ભાવ એ તો કહેવાય છે મુક્ત ભાવ બંધ તો છે નહીં એવો આત્મા જોવામાં આવે છે પરકું ફળથી વાર છે આમ પરકું રહેતું છે પરિણામનો મોભો આખો સંસાર ઉભો છે એ પરિણામ આમ પૂરતો મારે તે પરિણામ આનંદ ભાવ બની જાય છે પરિણામ બુદ્ધિના પામતો એક તરફથી જોતા સંસારની પીડા છે પર સંમુક્તામાં સ્વસંમુક્તામાં આત્મા સંસારના અભાવ રૂપ જોવા આવે છે સંસાર નથી ને સંસારનું કોઈ કારણ પણ માન નથી એવું આત્મા છે જો આ સમયસાર પૂરો કરતા કરતા કેવી લાભ લીધી છે બધા પુરુષેથી આત્માને સ્પષ્ટ કરે તે સાથે બી વાત લે છે જો ભાઈ આમ છે આ બધી જેટલી રમત છે જો આમ ઉપરથી જરા જો આ બાજુ રામ છે ને આ બાજુ રામ છે એક તરફથી જોતા ત્રણ લોક સ્ફુરાયમાન છે જ્યાં એના આત્માના સુપર પ્રકાશક સ્વભાવમાં એનું પરમું પ્રકાશન કેટલું છે એમ જોવામાં આવે તો ત્રણ લોકોમાં પ્રતિબિંબિત થાય છે પ્રકાશમાન થાય છે એક ક્ષેત્ર એનો અજાણ્યો રહેતો નથી ત્રણેય લોક જળકે છે એની અંદર એક તરફથી જોતા ત્રણ લોક સ્ફુરાયમાન છે એટલે કે પ્રકાશો છે એટલે દેખાય છે અને એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન આવે છે એક સાથે બે છે કે નહીં કેવું જ્ઞાનમાં પોતાના નિર્વિકલ્પ ચૈતન્યમાં ઉપયોગ દૂબેલો છે એમાં એક વિકલ્પનું પણ ઉત્થાન નથી સૂક્ષ્મ અંશનું વિકલ્પના રાગના અંશનું સૂક્ષ્મ અનંતમાં ભાગે પણ ઉત્થાન નથી એક તરફથી જોતા બીજી તરફથી એ કેવળ જ્ઞાનની પર્યાયને જોતા લોકા લોકોમાં પ્રતિભાષિત થાય છે કોઈ ક્ષેત્ર કોઈ અવસ્થા ક્યાંય જાણવાનું બાકી રહેતો નથી સ્વભાવ તરફ છીએ તમામ ભાવને છેદે છે છેદે એટલે જ્ઞાનથી છેદીને જોવે કોઈ ભાવાંતર એક પણ ભાવમાં બાકી રહેતો નથી કોઈ દ્રવ્યનો કોઈ પર્યાય અદભુતથી પણ અદભુત સ્વભાવમાં જીવન વર્તે છે આવા આત્માના મહિમાને કોઈ બાધિત કરી બાધા પહોંચાડી શકું નથી આ આત્માનો મહિમા છે એમ કે છે આચાર્યજીએ સ્વરૂપની ભક્તિ કરી છે આયા ભગવાનની ભક્તિ કરે છે ને આ ભગવાન આત્માની આમાં ભક્તિ કરી છે અહીં પણ 235 માં કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણ્યું એ વાત તો લીધી કે આ અપેક્ષાથી આમ દેખાય છે દ્રવ્યથી દ્રવ્યની અપેક્ષાથી આમ દેખાય છે પર્યાયની અપેક્ષાથી આમ દેખાય છે એ અપેક્ષાની વાત અહીંયા સમજવી દ્રવ પર્યાયની બરાબર એ ટૂંકું કરીને કહ્યા થોડું વિશેષ કહે છે કે આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. જેને વસ્તુના સ્વરૂપની ખબર નથી, પોતાના અભિપ્રાયને જેને મજબૂત કર્યો છે, અન્યથા અભિપ્રાય છે એને જેને મજબૂત કર્યો છે એનો થાય છે. આમ તો હોઈ શકે નહીં. દુઃખ પણ એનામાં, સુખ નો સાગર પણ એનામાં, ભવે એનામાં, ભૌતિક રહીત પણ એનામાં, આ કઈ રીતે બને એને આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા પાસે છે, આ વાત તો દેખાયેલી નથી એમ એને પાસે છે. તે આવા અનિતાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી શકતો નથી અથવા જીવી શકતો નથી, આ કોઈ રીતે દેખાયેલી છે. આ વાત આપણે નક્કી કરી શકીએ એમ છે. સંસાર એનામાં, મોક્ષ એનામાં, દોષો એનામાં, ગુણ એનામાં, ત્રણ કાળ ત્રણ લોકો ગુણાય અને એ કાંઈ ગુણાય, આ તો કેવું આ જ્ઞાન ગુણ એક જ કાળમાં ત્રણ કાળ ગણાય અને તે જ કાળમાં ત્રણ કાળ ત્રણ લોક સિવાય કાંઈ ગણાય નહીં એટલે આત્મા ગણાય. આ જ્ઞાનનો પ્રકાર કેવો? સ્વપ્રકાશનમાં તો કેવળ નિજ ચૈતન્ય સ્વરૂપ સિવાય, નિર્વિકલ્પ સ્વરૂપ સિવાય બીજું કાંઈ છે અને જ્ઞાનમાં, એ જ્ઞાનમાં લોકાલોક જોકે
મુક્તિ
પણ જણાય. ભઠ્ઠી જેવું દુઃખ પણ લાગે અને એને શાંતિ અનુભવવાની હોય ત્યારે જ લાગે. શાંતિના અનુભવ વગર ભઠ્ઠીના દુઃખની ખબર પડી નથી એમ છે કે નહીં, તો સાપેક્ષ છે એ સમજી શકાય એવું છે. જો કદાચ તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને ગૌરવતા લાગે છે. આ એક વાત સમજી જઈએ. અનાદિના કોઈ પણ જીવને પ્રથમ શ્રદ્ધા થાય ત્યારે કેવી લાગણી થાય એના અંગો પૂર્ણ વાત કરી છે. ખરેખર તો એમાંથી પોતે પસાર થયા છે એવું બધાને થયું હોય અને થાય, થયું હોય અથવા થાય તો આમ થાય એવી વાત કરી છે. કદાચિત તેને શ્રદ્ધા થાય એટલે આનાથી તો જોઈને શ્રદ્ધા નહોતી, શ્રદ્ધા થાય ત્યારે તેને પ્રથમ અવસ્થામાં એમ શરૂઆતમાં તેને બહુ શ્રદ્ધા લાગે છે. કેમ કે એને અનાદિથી નહીં જાણેલો એવો વિષય જાણતા એનું ઘણું અદભુતપણું અથવા મહિમાવંતપણું લાગે છે. શું લાગે છે એમાં? આ જીવવચનો મહા ઉપકારી છે. જોયું કોઈ પણ જીવને પ્રથમમાં પ્રથમ એ શ્રદ્ધાન્વિત થાય છે ત્યારે સ્વરૂપના અત્યંત મહિમાપૂર્વક એ સ્વરૂપને બતાવનારા નિમિત્તભૂત જેના વચનો છે એવા જે જીવવચનો એને એની લાગણી એને આમ થાય છે. હવે આ જીવવચનો મહા ઉપકારી છે. ઠીક, આ નિમિત્તને માનતા નથી એમ કહે છે કે નહીં કે એને આમ થાય છે. જ્યાં એની ઉપાદાનની તૈયારી થાય એને સ્વરૂપની અદભુતતા લાગે, ઉત્કૃષ્ટતા લાગે, સ્વરૂપ સમજાય ત્યારે સ્વરૂપના દેખાડનાર પ્રત્યે એને એનો મહા ઉપકારનો ભાવ લાગણી ઉત્પન્ન થયા વિના રહીએ નહીં. એને એ ઉપકારીપણું અને ભાષા વિના રે નહી. ઉપકાર થાય ત્યારે એનું ઉપકારીપણું ભાષા વિના રે નહી. ઉપકાર થાય ના ઉપકાર ઉપકારી કરે ને નહીં ના કરે એ તો હાલ છોકરો મિત્ર બોલું કશે એમ પડે કે આપણે અમુક રીઓ ની મતે પેલા લઈ આવું આપણે દેવગુરુ શાસ્ત્ર ના મનમાં તો આપણે ખૂબ બહુ કરવું જોઈએ કેમ કે તો ઉપકારી છે પણ તમે ઉપકાર ક્યાં લઈને ઉપકારી છે એ વાત વધી ખ્યાલ આવે છે શું કહેવાય કે એમને ઉપકાર અંદર ઉપકાર છે એમના આ ઉપકાર છે એમ કરીને એની ભક્તિ કરે એમ મહિમા કરે કેમ કેવો ભાવ પાડે એમ રીએ નહીં એમ મને એમ કેમ કેમ કેવો ભાવ આવે મારી એ તો ઉપકાર થાય એને આવ્યા વિના રીએ નહીં તારે તો ઉપકાર છે નથી ને આવ્યા વિના રીએ એમ કરી કરીને એનો માણસ કરે તો પણ એ વાત નહીં યથાર્થતા રહેતી ગુરુ તો ઉપકારી છે શાસ્ત્ર તો ઉપકારી છે એના નિમિત્તે કઈક આપણને લાભ થશે તો ગુરુ ગુરુ શાસ્ત્રો નો મહિમા કરો એની પ્રભાવના કરો એનું આશ્ચર્ય કરો આ કરો તે કરો એમ શું ભાવ નો આદર ઉપકારી ત્યાગમાં ઉપકાર નો ભાવ આવ્યા એમ ખ્યાલમાં એમ છે માટે જોયા કરે એમ યથાર્થતા છે પાપનું શું પરિણામ પણ એમ યથાર્થતા છે એને ખબર નથી હોતી ઉપકાર શું અનુપકાર શું એને ખબર નથી હોતી વિકારપૂર્વક એવી માયા ન પણ હોય ઈરાદાપૂર્વક ને એ મનમાં માયા રાખીને ન કરતો હોય ગુરુ ગુરુ શાસ્ત્ર તો વિદ્રાગી છે ઉપકારી છે માટે એની પ્રભાવના અર્થે મનમન ધનની અર્પણતા કરવી જોઈએ એવું ભાવ તો જ્ઞાનીને પણ આવ્યા જ્ઞાન રહેતો નથી માટે આપણને તો આવવું જોઈએ આવવું જોઈએ ને આવવું જોઈએ એમાં એની યથાર્થતા છે આ એક બહુ સારી વાત હતી છે ને વિશ્વસુમોતેરના ભાવાર્થમાં આ વિશે પંડિતજીએ પોતાના અનુભવમાં પ્રથમ શું થયું હશે એવા પોતાના અનુભવની લાગણીનો ચિતારામાં રજૂ કર્યો કે જે સર્વ જીવન થાય છે એમાં કાંઈ કોઈને આવું નથી થતું હું એમ બંધાણું નથી આ જીવનનો મહા ઉપકારી છે વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે આત્માના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે અથવા આત્માના પરમ સ્વરૂપને આ પ્રકાશ મારા વચનો છે તેથી વચન મહા ઉપકારી છે મેં જો કેવો વિચાર આવ્યો છે યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના આપણને વિચાર આવે છે કે હવે આ તો ઘણું મળ્યું થયું પછી નાની ઉંમરમાં એ વિચાર આવે તો પણ એને મળ્યું થયું એમ જ લાગે છે કે મેં ઘણો કાળ આ વિચાર વિના થયો ખરેખર તો ઓલા ગૌસુથીમાં સંસ્કાર મળે છે એમ કહેવાય છે બાળક જન્મે છે ત્યારે એને ગૌસુથી થાય છે બીજું ન પચાવી શકે જે સુધી ગૌસુથીમાં એને સંસ્કાર હોવા જોઈએ શુદ્ધ ઓછી વિદ્ધો ઓછી ગુરુજી વાત કરે છે એ પ્રકારે મનુષ્ય જીવનમાં હોવા જોઈએ એથી મળ્યું એટલે બધું મળી જવામાં આવે છે અહીં તો પછી હું અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન ના ખોલ્યો સ્વરૂપના જ્ઞાનના અનંત કાળથી અનંત દુઃખી થયો. પંડિત ગાથામાં મારા સ્વરૂપ ની સમજણ વિના મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપ ના જ્ઞાન ના થયો. આમ આશ્ચર્યપૂર્વક સિદ્ધાંત ગ્રહ રહે છે. જયારે અમે સિદ્ધાંત થાય છે ત્યારે અમે આ પ્રકારની લાગણી અવશ્ય ઉત્પન્ન થાય છે. બધું અમે વર્તમાન ઉપરથી ભૂતકાળનું જ્ઞાન થઈ જાય છે ને. જો અત્યારે આત્મ જાગૃતિ આવી તો ભૂતકાળમાં નહોતી એવી. અત્યારે શું થયું તો પહેલા દેવું અનુભવમાં આવ્યા ના જીવન તરીકે મળે છે. કલકત્તા 70 લાખની આબાદી આપણે વસ્તી કહીએ આબાદી કે છે. હિન્દીમાં એને આબાદી કે છે. 70 લાખની વસ્તી અત્યારે 90 લાખ એમાં એ એમ અનુભવ કરતા હતા કે આ આખી નગરીમાં વિશાળ જન સમુદાયમાં હું એટલો સુખી છું. ઠીક 70 લાખનો સમૂહ છે એમાં હું એક જ સુખી છું. કેમ કે જુઓ છું જુઓ તો ઉપાધિના પ્રવાહમાં બીજું લાભ છે. કરાય છે સવારથી સાંજ સુધી 24 કલાક સંયોગના આશ્રયે સંયોગના લક્ષ્ય સંયોગના ધ્યેયમાં ઉપાધિથી વિનિમય થવાનો કોઈને અવસર છે. ધર્મશાળામાં વિચાર આવ્યો છે. ધર્મશાળામાં વિચાર આવ્યો જે મકાન ભાડે મેળવ્યું ન હોય ગયા તમે ધર્મશાળા ધર્મશાળા ને સેનિટોરિયમમાં એમને કાળમાં બેઠા છે. પણ દશા ઘણી સારી જાણતી આત્માની જે દશા છે એવી કલકત્તામાં મારા જેવી સુખી જોઈ નથી. ઠીક કેમ બે પણ સમયની દ્રષ્ટિ નથી. ન રહેવાનું ઠેકાણું હોય ન આશરો હોય. આશરો કે છે ને ઘરને આશરો કે છે કે છે કે અનંત શાંતિના દરિયાનો આશરો એને છે. એ આશરો મોટો છે. એમાં ઘર મકાનની કલ્પના મારી છે મારા પ્રાણીની કલ્પના આવતી હોય તો આનંદ ન હોય તો એનો પ્રશ્ન રહેતો નથી. ઠીક આર્થિક પરિસ્થિતિ બહુ સારી હોય. શરૂમાં જયારે કલકત્તા અંધાર થઈ ગયા ત્યારે ઘણી સારી એવી પરિસ્થિતિ શ્રદ્ધાન કરે છે ત્યારે એને તો આ વાત છે કે મેં આનંદમાં દુઃખ મુસીબત છે અનુભવ છે. ધન નહોતું, આશ્રય નહોતો, પૈસા નહોતા, ખાવા પીવાના ઠેકાણા નહોતા, માટે દુઃખ અનુભવ છે એમ નહીં. એમ જે સ્વરૂપનું જ્ઞાન નહોતું, આ સ્વરૂપને સમજાવીના આનંદ કારણના દુઃખમાં દેવ થઈ ગયું. દુઃખની વ્યાખ્યા જુદી છે. દુઃખની વ્યાખ્યા જુદી છે, સુખની વ્યાખ્યા જુદી છે. અંદરમાં ઉત્પન્ન થતા એક વિકલ્પના અંશને દુઃખભાવને જાણે વિકલ્પનું ઉત્થાન માત્ર દુઃખરૂપ છે. એની દુઃખને દેખે નહીં તે સુખને પણ એવો તો નથી. સીધી વાત છે. એમ આશ્ચર્ય છે. એમ કહે છે આશ્ચર્ય છે એનું છે કે આમ આશ્ચર્યપૂર્વક એ સિદ્ધાંત કહે છે. ઓ આ તો કોઈ જીવન જે કહે છે એ વાત જગતમાં ક્યાંય છે નહીં. લોકો દુઃખની ને સુખની વ્યાખ્યા જુદી જુદી રીતે કરે છે, પણ આ વાત કોઈ જુદી છે. કોઈ સંયોગ કોઈને અમને સુખી થઈ જાય, બારમાં તો અમુક સંયોગ મળે ત્યારે સુખી થાય ને, અને ન મળે ત્યારે સુખી થાય, અથવા મળે કરે ત્યારે દુઃખી થાય થાય ને થાય. આમ તો કોઈમાં મળ્યા
સુખી
પૂરો સુખી થાય. આમ આશ્ચર્યપૂર્વક એ સતામ કરે છે, એના ઉપર રાજનીતિ ટીકા કરી દીધી. ઉપકારી થયા છે પોતાની જાતને
અનન્ય ભક્તિએ નમસ્કાર.
આચાર્યના વચનો પાસે પામર ગણે છે, આત્મનો સ્વભાવ મહિમા વિજય, જીવદેવનો સ્વભાવ મહિમા અર્થાત સ્વરૂપની માત્ર સર્વથી ઉત્કૃષ્ટ છે. જીવ દ્રવ સર્વોત્કૃષ્ટ હોવાથી એનો મહિમા પણ સર્વોત્કૃષ્ટ ભાવ આવે છે. જગતમાં પૂર ચીજ નો મહિમા કેવી કરીને તો મરી ગયો એમ કહે છે. શું બોલો, એમાં ખુશી માની હોય, પણ ખરેખર તો એમાં તું દુઃખી થયો છો. છતાં આ સ્વરૂપના મહિમાની જાતે કોઈ જગ્યા છે. જીવદેવનો સ્વભાવ મહિમા, આમ તો પાંચ ઇન્દ્રિયના વિષયનો મહિમા કરે છે ને,
હા,
ખાણીપીણી તો આવી, રસોઈ તો આવી, કામ તો આ અનેક જાત છે ને, મારો વિધિવિધતાનો કોઈ પાર છે નહીં. 50 માળનું મકાન, 100 માળનું મકાન, નીચે મોટરની લાઈન લાગી હોય, પોતાનું આમ પાકું કરેલું નહીં, પોર્ટ ગાડી છે, ફલાણું છે, કેવું આવે છે. કેટલું થાય આ સ્વભાવનો મનાવી કોઈ જુદી જાય, જાતે જુદી છે. એનું દુઃખ છે ને, આ દુઃખ છે, એ તો એક સુર છે, જ્યાં જુદે છે અને ઉલટું સુરતું છે. એ દુઃખ છે ને બીજું સુખ છે. જીવદ્રીવનો સ્વભાવમાં અર્થાત સ્વરૂપની મોટર સર્વત્ર ઉત્કૃષ્ટ છે. એ સ્વભાવનો મહિમા હોય અથવા સ્વરૂપનો મહિમા કહો અથવા સ્વરૂપની મોટાઈ કહો, સર્વોત્કૃષ્ટતા કહો, સ્વરૂપની સર્વોત્કૃષ્ટતા પરમ ઉત્કૃષ્ટતા કહો, એની પાસે જીવનમાં કોઈ પેલા કોઈ ભાવ ઉત્કૃષ્ટ છે નહીં. જીવ દ્રવના આત્મ સ્વભાવના સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યથી પણ આશ્ચર્ય છે, આશ્ચર્યથી પણ આશ્ચર્યરૂપ છે. સામાન્ય આશ્ચર્યરૂપ નથી, પણ આશ્ચર્યથી પણ આશ્ચર્યરૂપ છે. શું છે આ છે કે એક તરફથી વિચારતા એક તરફથી ભાવ પરિણામ શક્તિનું વિચારતા મોરાનો ઉપદ્રવ થઈને સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરિણમે છે એવું છે એવું પ્રગટ છે
પ્રગટ છે
અને આ દિવસનો જે સંસાર છે એના વિભાવ પરિણામ શક્તિ વિચારતા એટલો વિભાવ કે અનંતકાળ પર્યંત એની વિભાવ દશામાં જ એ રહે એવું પ્રગટ જોવામાં આવે છે એની દિશામાં મોરાનો ઉપદ્રવ ઉપદ્રવ છે દુઃખભાવ છે આશ્ચર્યકારી છે કે આ શું વસ્તુ જોઈએ તો એટલો સુખનો પિંડ છે એની દિશામાં અનંતકાળ સુધી અનંતકાળ રહીએ છે ને આમ તો વિખ્યાત્મક પણ અનંત છે નિગુડમાં તો પ્રચુર છે એવું મૂળાનો એવો ઉપદ્રવ છે અને સ્વરૂપથી ભ્રષ્ટ થઈને સુખ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને પરિણમે છે એવું પ્રગટ છે એવું પ્રસિદ્ધપણે જોવામાં આવે છે એવું કઈ છે જ નહીં એમ નથી માયા કે છે ને એવું કઈ સંસાર જેવું કઈ છે એમ ખરેખર અનાદિથી જીવની અવસ્થામાં સંસાર તત્વ છે સંસાર પણ સંસાર તત્વ છે સંસાર તત્વ છે આમ જો કોઈ આશરો બંધ પુણ્ય પાપરૂપ છે સારરૂપ છે એવું પ્રગટ છે અને જીવનો શુદ્ધ સ્વરૂપ વિચારતા ચેતના માત્ર સ્વરૂપ છે રાજાજી અશુદ્ધ પુણ્ય વિધેલા નથી કોઈ કારણ એના શુદ્ધ સ્વરૂપને જોવામાં આવે તો કોઈ કારણ એમાં રાજાજી કઈ છે અંશ છે ગંધ છે રાજની એમ નથી એવું કોઈ કારણ નથી આમ છે અમે કહેવાય છે ને શાસ્ત્રમાં એક સ્થૂળ વાત આવે છે કે તત્વની વાત લીધી છે કે ભાઈ કે કેટલું પાણી પીધું અત્યાર સુધીમાં કે અનંતા દૈયા પીજો કેટલું અનાજ ખાધું તે મેળોના મૂળ ઉપર વર્ગ
થાય
થાય કેટલું અનાજ કેટલા દૈયા અનાજ માટે ખાધા નિશ્ચયથી એક પાણીનો બિંદુ કે એક અનાજનો પણ તમે ગયો નથી ત્યાં કાંઈ ખાધું નથી બે કહેવાય છે આપનું ખાધનો અને ખુદા કાંઈ ખાધો એ વ્યવહારનો વિષય છે એ નિશ્ચયનો વિષય છે આપણાથી અહીંયા કહે છે આ એક આશ્ચર્ય છે વ્યવહારની જોતા જીવની અવસ્થામાં અમી જાતિની વિરુદ્ધતા ઉપયોગ અનાદિથી જોવામાં આવે છે અનાદિથી છે એટલે અનંતકાળ એ રીતે પસાર થયો છે જીવનો થોડીક વાર શું છે નથી પણ અનંતકાળ એ રીતે જીવનો પસાર થયો છે કોઈ પણ જીવો અનંતકાળ પહેલા સિદ્ધ થયેલા જીવને પણ અનંતકાળ દશા અનંતકાળ પર્યંત હતી એ પહેલા એમ કે ને કોઈ અત્યારે કોઈ શીખ થાય તો અનંતકાળની પહેલાનો દિશા રહી સારી અને અનંતકાળ પહેલાના કોઈ પણ સિદ્ધ ગયો અનંતકાળ પહેલાના કોઈ પણ વ્યક્તિ સિદ્ધ ગયો તો ભૂતકાળમાં એનો વિભાવ દર્શાવું પરિણામ અનંતકાળ થઈ ગયો હતો. એ પહેલા જીવની શરૂઆત નથી થતી ત્યારે જે મોડ ઉત્પન્ન થયો છે એવું બોલ્યું નથી. અનાદિકાળથી છે, જેની કોઈ આદિ નથી, એવા કાળથી અસ્તિત્વ છે. સ્વરૂપ છે ભ્રષ્ટપણું, એને વિવાહ પરિણામ શક્તિ, વિવાહ પરિણામ શક્તિ તો યોગ્યતા એ જાય, વિવાહની યોગ્યતા જોતા
શક્તિ જાય છે.
શક્તિ એટલી શક્તિ છે ને, એટલી શક્તિ છે તો હવે કે છે મારે આ અવળું પરિણામ છે એમાંથી કયું થવાનું છે ને થઈ શકતો નથી. શક્તિ છે કે નહીં, કઈ શક્તિ જ નહીં હોય તો કેમ બને? વિભાવ શક્તિ પણ એની શક્તિ છે. રાગ દ્વેષ ની ધમાલ છે એની પરિણામ ક્રિયામાં એનું દુઃખ છે, એને એનું નુકસાન છે, એને દુઃખને નુકસાન ગણવામાં આવે છે. શાંતિ મળતા એ કહે છે, એક તો શાંતિ અસ્થિ શાંતિનો અચેતના માટે કરી ગયો છે. એક બાજુથી અનંતકાળ દુઃખી થઈ રહ્યો છે, જ્યારે એને એક બાજુથી જોઈએ એટલે નિશ્ચયથી જોઈએ તો અનંત શાંત સ્વરૂપ છે, અનંત શાંતિની મૂર્તિ છે, એ મન છે. અપમન છે કે જીવના સ્વરૂપમાં ત્યારે પણ રાજદેશના અંશનો પ્રવેશ કર્યો નથી, એના સ્વભાવમાં એનો પ્રવેશ થયો નથી. ભલે અનંતકાળ પર્યંત વિભાવ દશામાં રહ્યો તો પણ એના સ્વભાવમાં એ વિભાવ દશાનો પ્રવેશ થયો નથી. એનું જીવનનું સ્વરૂપ આશ્ચર્યકારી છે. ભગવાનની વાણી પણ એને સમુસરણ માંગીને સાંભળી ભક્તિ કરી, ભક્તિ કરી શાસ્ત્રો અનુસાર બરાબર છે એમ એને વિચાર્યું. ખરો પ્રયત્ન ખરો વ્યવહાર લાગ્યો. એ માણસ મોટી મોટી વાત કરતો હોય પણ પ્રસંગ આવે ત્યારે ખસી જાય, મને છે ને હિંમત ન હોય ખરેખર એની અંદરથી. વાત મોટી બધા શું કરે પ્રસંગ ઉભો થાય ત્યારે એમ કે આમાં મારું કામ નાનું એવું બાનું કાઢીને ખસી જાય છે ને એમ એનો ખરો પ્રયત્ન નથી. વાત એવી છે કે ખરાબ પ્રયત્ન ના આવે તો એને લાભ થયા નહીં, તાત્કાલિક લાભ છે. અનાદિના મિથ્યાદર્શનના પ્રયાસના છ મહિના તો ઉત્કૃષ્ટ કાળ લીધો છે.
વધુમાં વધુ
એક પ્રયત્ન નામ થાય તો વધુમાં વધુ તને છ મહિનાના પ્રવાહ આત્મજ્ઞાન થાય ને પરમાત્માનો સાક્ષાત્કાર તને ન થાય પ્રયત્ન સંયોગની લગ્ની છે એ નિરંતર છે કે નહીં? ભલે અત્યારે મંદિરમાં ખાસ કરીને બેસે પણ તેથી કાંઈ એમાં આક્રો કર્યો છે, સંયોગની દ્રષ્ટિમાં આક્રો કર્યો છે એવું છે. જયારે એને ખ્યાલ આવે છે કે આ વિકૃત છે, આ સુખરૂપ છે,
પ્રતિબિંબમાં પ્રવેશ થાય નહીં,
નિર્માણ જ છે. મારી કેવું છે કે યોગ થવા નવો નવો પાર્ટી વર્ષ અનાદિ કર્મ સંયોગ, અનાદિ કર્મ સંયોગ પરિણામે છે. તેથી ભાવમેળવીય સંસાર ચતુર્ગતિમાં ઉપમતિ વિશે અનેક વાર પરિભ્રમણ કરે છે. અનાદિથી ચાર ગતિમાં અનંત અનંત ભાવને ગયા, કોઈ ભાવને અનંતરા નથી ગયા, એવું બાકી રહેતું નથી. નિત્ય નિગમમાંથી નીકળ્યા છે, નિત્ય નિગમમાંથી બહાર નીકળ્યા છે, એની અપેક્ષા લાગુ પડતી નથી. પણ એને ચાર ગતિના દેવ મનુષ તેજ ને નારથી એ પ્રત્યેક ભાવ, પ્રત્યેક આયુષના જગન્ય આયુષથી માંડીને ઉત્કૃષ્ટ આયુષ પર્યંતના